સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 22/11/2014. વચનામૃત ગઢડા પ્રથમ 61 બડી રાજાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણવદી 30ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાને વિષય ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોત્યું મસ્તકી બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાગમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામ ક્રોધ લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય ને જેને તરતા ના આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે. તેમ તાડ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે ને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે અને એ સિદ્ધિઓને પણ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે. જે એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે, એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. જેમ વામનજીએ બળી રાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના 2 પગલાં કર્યા અને ત્રીજા પગલાં સારું તે બળી રાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા અને ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઊભા છે અને બળીરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહીશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે. શા માટે જે પોતે ભક્ત વત્સલ છે અને કૃપા સિંધુ છે, તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે, પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી, માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 61મું જે તે થયું.
વચનામૃત ગઢડા પ્રથમ 62 સત્ય શૌચાદિક ગુણ આવ્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણવદી 4 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઉઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે,
સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ તપઃ સામ્યમ તિતિક્ષો પરતિશ્રુતમ જ્ઞાનમ વિરક્તિરૈશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિર ધૈર્યમાર્દવમેવ ચ પ્રાગલ્ભ્યમ પ્રશ્રયશીલમ સહવોજો બલમ ભગઃ ગાંભીર્યમ સ્થૈર્યમાસ્તિક્યમ કીર્તિર્માનોનહંકૃતિ.
એ જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે તે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે અને સર્વના કરતા જાણે અને એ સર્વને કરતા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં, તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાતે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે, જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાતે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચાહે તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિશ્ચય હોય તો પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પાસે એક અમૃત લાવીએ અને સિંગડીઓ વચનાગ લાવીએ ને દૂધપાકને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે છે? ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણવે છે, માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે ત્યારે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો, પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં, કાંજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે, તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખાવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, એ જ નિર્માની સાધુનો ધર્મ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 62મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 3 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 18મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, સાધુ તો ક્યાં ઓળખાય છે, એમ કહીને બોલ્યા. જે વર્ષે છત્રીયું ભાંગ્યું ને પટારા કઢાવ્યા તે દિવસે એક સાધુએ મને એમ કહ્યું, જે આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઈ સાધુ નથી, કેમ જે બીજાના પટારામાંથી નીસર્યું પણ એના પટારામાંથી કાંઈ ન નીસર્યું. ત્યારે મેં કહ્યું, જે શું તારું કપાળ નીસરે, ગામમાં ક્યાંય મૂક્યું હશે ને કાંઈ ન હોય તો બે પટારા રાખવાનું શું કામ હોય, અને સત્સંગમાં આ વૈદુ કરીને પદાર્થો ઘણા ભેગા કર્યા હતા, તે કુસંગમાં ક્યાંય રહ્યા પણ સત્સંગના કામમાં આવ્યા નથી, તે જુઓ ને એવાને પણ મોટા માન્યા હોય માટે સાધુ ઓળખાય નહીં, એમ કહીને વળી બોલ્યા, જે પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યા ત્યારે સર્વે સાધુને કહ્યું, જે ગુરુ ગુરુ હોય તે ઉઠીને એક કોરે બેસો. ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વ ઉઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું, જેને જ્યાં મળતું આવે તેમ તમે સર્વે બેસો. પછી જેને જ્યાં મળતું હતું તેમ તે સર્વે બેઠા. પછી સ્વામી કહે, હું બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતો તે ઉઠીને આત્માનંદ સ્વામી પાસે જઈને બેઠો, કેમ જે બ્રહ્માનંદ સ્વામી ટોકે નહીં ને પોતે તો રાજાધિરાજ, તે ખાવાનું બહુ આવે, તે જુવાન અવસ્થા વાળાને ઠીક નહીં. પછી મહારાજ ઉઠીને જ્યાં સંતના મંડળ બેઠા હતા ત્યાં આવીને જોતે જોતે જ્યાં આત્માનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવીને મને કહ્યું, જે તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા હતા ને. પછી મેં કહ્યું, જે આત્માનંદ સ્વામી ગરડા સાધુ છે, તેની સેવાનો કરનારો કોઈ નથી, તે સારું રહ્યું છે. પછી મહારાજે કહ્યું, જે ઠીક. પછી તો સર્વને જોઈને બોલ્યા, જે ગુરુ એ મૂરખ છે ને ચેલા એ મૂરખ છે, કેમ જે સત્સંગના સ્તંભ જેવા છે તેને ઓળખતા નથી ને ઓલ્યા હિન્દુસ્તાનમાં લઈ જાય એવા છે એની પાસે રહ્યા છે, ને ગુરુ એ મૂરખ છે જે સાધુની ગરજ રાખતા નથી, માટે કંઈ ગરજ રાખવા શીખો. એટલી શિક્ષા કરીને ગુરુ ગુરુના મંડળ બંધાવ્યા. પછી સ્વામી કહે, જે અમારી પ્રકૃતિ તો એક સાધુ રાખી એવી નહોતી, પણ મહારાજની મરજી જોઈને બધાય સત્સંગની ખબર રાખવી પડે છે, નીકળતો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોઈએ જ નહીં. તે એક દાડો પુસ્તક બાંધતા હાથમાંથી પડી ગયું, તે પાછું બાંધ્યું નથી, કેમ જે જ્યારે પુસ્તક બાંધીએ ત્યારે ભગવાન ક્યારે સંભાળીએ, એમ કહીને બોલ્યા, જે એવી રીતે બાળમુકુંદાનંદ સ્વામી કહેતા, જે બીજા તો આ બેલા હૈયા ઉપર ખડકે છે ને તેને કોઈક મુકાવે તો મૃત્યુ થાય, ને આપણે તો બહાર જ ખડકવા ને હૈયામાં તો મહારાજ રાખવા, તે વાતો એકાંતિકની છે. વાત 19મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે બીજે જીવ ક્યાંય અટકતો નથી, મહારાજને પુરુષોત્તમ કેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યું, જે મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તો એ કહેતા લખતા અટકે છે કેમ? પછી સ્વામી બોલ્યા, જે ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો તે જ્યારે જાગ્યો ત્યારે તોડીને ઊભો રહ્યો, પણ પગ માંડે નહીં. પછી વૈદ્યને દેખાડ્યો ત્યારે વૈદ્ય કહ્યું, જે આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માંદો પણ થયો નથી, એને તો સ્વપ્ન થયું છે, તે પગ તોડીને ઊભો છે. ત્યારે પૂછ્યું, જે એનું કેમ કરવું? ત્યારે તેણે કહ્યું, જે બસે ઘોડા સાબદા કરો ને તોપુના ને બંદૂકના ભડાકા કરવા માંડો એટલે ચમકશે, ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે. તેમ તેને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે, તે આમને આમ નિરંતર ધડાકાને પડકારા કરશું તો મૂકી દેશે, એટલી વાત કરી. પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂકીને બોલ્યા, જે કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે અને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી, એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું, જે સ્વામી પારસાવ્યા કે? એમ કહીને જમવા પધાર્યા. વાત 20મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે એક મોટા હરિભક્ત હતા, તેણે સ્વામીને બોલાવીને કહ્યું, જે ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યું, જે હૃદયમાં ટાઢું કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા, જે ટાઢું તો થાય, જે જેમ ભગવાન સામુ જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામુ જોઈ રહેશું ત્યારે ટાઢું થશે. એમ કહીને વળી બોલ્યા, જે જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં, તે તો જ્યારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે, તે તો દ્રષ્ટાંત છે ને તેનું સિદ્ધાંત એ છે, જે આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે, તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ. વાત 21મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું, જે તારા મનમાં એમ જાણે છે, જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામુ જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું, જે હા મહારાજ. પછી સ્વામી બોલ્યા, જે આવા સાધુને મૂકીને જે જે સુખ ઈચ્છું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળે ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પછી તો ત્યાં પોઠિયા ઉતરે તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટું ખાય, તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું પણ દૂધનું સુખ તો આવ્યું નહીં, પછી પોતાની મા આવી તોય ધાવવા સમર્થ ન રહ્યું, તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય તે તો પાટું ખાધા જેવું છે, કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય, જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ. એમ કહીને બોલ્યા, જે આમ ને આમ 2 મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડ્યો હતો એવો જોડાશે, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે. વાત 22મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે સ્વામીએ એક દી શિવલાલને કહ્યું, જે આજ ક્યાં ગયા હતા? પછી હાથ જોડીને કહ્યું, જે આજ તો શહેરમાં ગયો હતો. પછી વળી કહ્યું, જે એક રસોઈ લઈ આવ્યો છું. પછી સ્વામીએ કહ્યું, જે રસોઈ કેવી? ત્યારે શિવલાલે કહ્યું, જે સોનું લઈને બીજે દીધું તેમાંથી 150 રૂપિયા રહ્યા તેની રસોઈ. ત્યારે સ્વામી બોલ્યા, જે એ તો ઠીક, પણ સોનું લેવાનો સંકલ્પ થયો પણ કોઈ દી 100 કરોડમાં ઢૂંસા લઈને કમાણી કરીએ એવો સંકલ્પ થાય છે? ત્યારે કહ્યું, જે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા, જે મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંસા જ છે, પણ કંઈ માલ જણાતો નથી. ને તે તમે એટલી ઘડી આવા સાધુના દર્શન ને વાતું મૂકીને શી કમાણી કરી, એમ કઈ બુદ્ધિનો ડોટ ટાળી નાખ્યો. વાત 23મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક હરિજને પ્રશ્ન પૂછ્યું, જે ગોલોકને મધ્ય અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે, તે કેમ સમજવું? પછી સ્વામી બોલ્યા, જેની જેવી સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય, તેમાં કેટલાકે તો બદ્રિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય, ને કેટલાકે તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય, ને કેટલાકે તો વૈકુંઠ લોકને અક્ષરધામ માન્યું હોય, ને કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય, પણ જેને મહારાજનો મહિમા જણાય તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમનું 63મું વચનામૃત વંચાવીને કહ્યું, જે જુઓ ને મહારાજ લખી ગયા છે કે જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય, ને કીડીને મધ્ય વીંછી હોય તે મોટો દેખાય, ને વીંછીને મધ્ય સાપ હોય તે મોટો દેખાય, ને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્ય ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય, ને તે પર્વતને મધ્ય મેરુ પર્વત મોટો દેખાય, ને તે મેરુ જેવા પર્વતને મધ્ય લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય, તેમ ગોલોકને મધ્ય અક્ષરધામ છે એમ સમજવું, પણ કંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી, અને બીજા આનંદ પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે, ને બીજા આનંદ પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે, ને બીજા આનંદ પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે, તેમ અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે, પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી, ને બીજા ધામની તો અવધિ કહી છે, પણ અક્ષરધામની તો અવધિ કઈ નથી, એ સિદ્ધાંત વાત છે. વાત 24મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અમે જે જે આજ્ઞા કરીએ તેમાં મહારાજની મૂર્તિ આપી, પણ જેને જ્ઞાન નહીં તેને આ વાત સમજાય નહીં. ને મહારાજનો ને મોટા સાધુનો એક સિદ્ધાંત છે, કેમ જે મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે, પણ ઐશ્વર્યનું સુખ આપવું નથી, કેમ જે જીવ ઐશ્વર્યાર્થી થઈ જાય. તેમજ મોટા સાધુનો પણ એ જ મત છે, જે મહારાજની મૂર્તિને વિશે જોડવા છે, પણ વિષયને વિશે ને દેહને વિશે જોડવા નથી, અને જે વિષયને વિશે જોડે છે તે એકાંતિક નહીં, અને જે ઐશ્વર્યને વિશે જોડે છે તે પુરુષોત્તમ નહીં. તે મર્મને તો પ્રહલાદે જાણ્યો, જે વિષયને આપે તે ભગવાન નહીં, અને જે વિષયને માગે તે ભક્ત નહીં. તે માટે જેને ભગવાનનિષ્ઠ થવું હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં, એ સિદ્ધાંત વાત છે, એમ કહીને વળી બોલ્યા, જે આ ભગવાન ને આ સાધુનું રૂપ તો સિદ્ધિ પણ ધારી શકતી નથી, કેમ જે એ તો અકળ છે, ને બીજા અવતારનું રૂપ તો સિદ્ધિ ધરે છે, પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનું રૂપ સિદ્ધિ ધરતી નથી. જેમ જે રાજા ગાદીએ હોય તેનો વેશ તરગાળો કાઢી શકતો નથી તેમ. વાત 25મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મહારાજનો ને મોટા સાધુનો જે રદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે, તે તો ક્યારેય જણાય, તો એક કલ્પ સુધી જો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય, પણ તે વિના તો જણાય જ નહીં, એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કંઈ આપણને જણાય છે તે તો મહારાજની ને આ મોટા સાધુની દ્રષ્ટિ વડે કરીને જણાય છે, ને તેની દ્રષ્ટિ ક્યારે થાય, તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય તેને માથે દ્રષ્ટિ થાય છે, પણ દેહાભિમાનીને માથે દ્રષ્ટિ થતી નથી, ને તે વિના કંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે, એમાં કંઈ સંશય નથી.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 6. ભક્તિ એકાંતિક ધર્મ. ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર રૂપને કહ્યું, સંસારમાં આસક્તિ તે ભક્તિનું ગોબરાપણું છે. માતા બાળકને કરુણા કરી ધુએ છે ત્યારે ગોબરાપણું જાય છે. સંત મા સમાન છે. સત્સંગની રીત જ્યાં સુધી જાણ્યામાં ન આવે ત્યાં સુધી તે બાળક બુદ્ધિ છે. તો પણ ભગવાન દયાળુ છે. તે જ્યાં સુધી બાળક રહે છે ત્યાં સુધી તેને પલભર છોડતા નથી. કરિયાણામાં ઓઢા ખાચરના ભવનમાં શ્રીહરિ કહે, કોઈ કથા કીર્તન કરે ત્યાં અમારું ચિત્ત ચોંટી જાય છે ને હરિ વિના બીજું કાંઈ સાંભળતું નથી અને મન દીવાનું થઈ જાય છે. હરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ કહેવાય, તે વિના બધો કુસંગ કહેવાય. શ્રીહરિએ ભુજથી એક પત્ર લખાવ્યો. તેમાં લખ્યું કે ભુજનગરના હરિજન વસંત પંચમીનો ઉત્સવ કરાવે છે. તેમાં સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો ને બાઈ ભાઈ હરિજનો પધારજો. હરિજનને વ્યવહાર વ્યવસાય હોય પણ ઉત્સવનું દર્શન દુર્લભ માનીને ખાસ આવવું. જીવને જ્યારે અંત સમય આવે છે ત્યારે અતિ કષ્ટ પડે છે. તે વખતે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય ને તેની વચ્ચે અમે બેઠા હોઈએ, ઉત્સવ કર્યો હોય, ગુલાલ ઉડાડ્યો હોય, વાતો કરી હોય, કીર્તનો ગવરાવ્યા હોય ઇત્યાદિ અમારી સ્મૃતિ થઈ આવે તો તેને કષ્ટ માત્ર મટી જાય છે ને અમારી મૂર્તિ દર્શાય છે. માટે ઉપાધિ સહીને પણ સમયે આવજો. અતિ પુણ્ય કરીને મનુષ્ય તન મળ્યું છે તેમાં સંત સમાગમ કરીને દુર્લભ એવું અક્ષરધામ પમાય છે. લોકમાં તો બહુજન, તીર્થ, પુણ્ય, દાન, બ્રાહ્મણ ભોજ ઇત્યાદિ મોક્ષ કાજે કરે કરાવે છે, પણ સકામ હોવાથી મોક્ષ થતો નથી. એ તો જ્યારે સત્સંગ કરે ત્યારે જ થાય છે. કોટી યજ્ઞ કરવાથી પણ મોક્ષ ન થાય તે સત્સંગથી થાય છે. જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહિત એકાંતિક ધર્મ છે, વળી ભગવાનનું પ્રગટપણું છે, વળી ત્યાગી ગૃહી પોતપોતાના બ્રહ્મચર્યાદિક ધર્મમાં દ્રઢ વર્તે છે, ગૃહસ્થો વ્યસન, ફેલ, ભાંડ ભવાઈ ઇત્યાદિનો ત્યાગ કરીને નિયમમાં વર્તે છે ને સંતો અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત રાખે છે, 14 લોકમાં જેને ક્યાંય પ્રીતિ નથી એવો સત્સંગ જ્યાં દેખાય ત્યાં મોક્ષ માનવો. આટલી વાત જ્યાં જોવા ન મળે તો જાણવું કે ત્યાં મોક્ષ નથી. આવો પત્ર શ્રીહરિએ લખ્યો જેને સાંભળીને હરિજન ચકિત થઈ ગયા. ભુજમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે સત અસત ગુરુની વાત કરતા કહ્યું, મોક્ષરૂપી નિધિ ચિંતામણીથી પણ અધિક છે. અપાર રિદ્ધિ સિદ્ધિ પણ મોક્ષ નિધિ વિના નકારી છે. મોક્ષનો ખપ તે સૌથી શ્રેષ્ઠ છે અને તે ચિંતામણીથી અધિક છે. તેનાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ને બીજા ફીકા લાગે છે. કૂચામાં અને રસમાં જેટલો ફેર છે તેટલો મોક્ષ અને બીજા સુખમાં ફેર છે. સત્પુરુષના સંગ વિના આ વાત સમજાતી નથી. પોતાની મેળે સમજવા જાય તો ક્યારેક ધર્મમાં અધર્મ માની બેસે. જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનો લેશ હોય નહીં, વળી વ્યસન અને કેફી ચીજોનું સેવન કરતા હોય તે મિથ્યા ગુરુ છે. મોક્ષના ખપવાળા જનોએ એવા ગુરુનો ત્યાગ કરવો. ભાદરામાં વશરામ સુથારને ઘરે શ્રીહરિએ વાત કરતા કહ્યું, સમય વિનાની કથા કે કીર્તન સારા હોય તો પણ મનને શાંતિ કરે નહીં. તાવનું જોર હોય ત્યારે અન્નની રૂચિ નાશ પામે. તે વખતે શીરો લાવે તો પણ શત્રુ સમાન લાગે. તાવ ગયા પછી અન્નની વધારે રૂચિ થાય ત્યારે ભાવથી માગે તો પણ દેતા નથી. ચાતુર્માસમાં વરસાદ જેટલો જોઈએ તેટલો વરસે તો સારો લાગે, પણ જરૂર ન હોય અને આવે તો સારો લાગે નહીં.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 26:2-19 બાહ્ય દ્રષ્ટિ વિશે આશીષ પરમ પૂજ્ય સ્વામીશ્રી.
બાહ્ય દ્રષ્ટિ રાખનાર વ્યક્તિ સત્સંગમાં હોય તો વધે નહીં, અંતરદ્રષ્ટિ કરનાર વ્યક્તિ દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે. સમજી લેજો, બાહ્ય દ્રષ્ટિ શું કે હવે એવો એક નિષ્ઠાવાળો સમાજ, એ તાલમેલ કે સિનેમા કે સંવાદ એવી અશ્લીલ પ્રવૃત્તિમાં નહીં પડે. જગતના લોકોની દ્રષ્ટિએ બાહ્ય દ્રષ્ટિ છે જ, રામ્ય કથાવાર્તા કરવી, સિનેમાના ચેડા કર્યા કરવા, પિકનિકને ક્લબોમાં આનંદ કરવો, એ જગતની બાહ્ય દ્રષ્ટિ છે. સત્સંગમાં આવ્યા પછી બાહ્ય દ્રષ્ટિ એટલે ભગવાન અને સંતની કે એવા મુક્તોની ભેળા રહેવા હોવા છતાં મોટા પુરુષને શું ગમે છે એવો જે વિચાર કોઈ સાધક ન કરે એને બાહ્ય દ્રષ્ટિ. ભેગા રહેતા હોય એ ઘણા સેવા કરી, અનુસંધાન સ્વરૂપનું જ હોવું જોઈએ. એટલે એને શું ગમે છે, એક એના તરફ નજર સહજ રહે, બે એના સિવાય કોઈની મહોબત સારપ નહીં. એક સરસ દાખલો આપું, એની નામ અંતરદ્રષ્ટિ. સહજાન સ્વામીના વખતમાં ગોપાલ સ્વામી એ ધ્યાનનું સ્વરૂપ ક્યાં છે, પ્રભુની મૂર્તિમાં અખંડ રહેનાર વ્યક્તિ ક્યાં છે, બ્રહ્માંડોની ક્રિયા અહીં બેઠા જોઈ શકે એવી તાકાત કહેવાય, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી કોઈ વ્યક્તિ કે સંકલ્પમાં રાગ નહીં, એવો તો એ સંબંધ હતો ગુણાધિક જ્ઞાનને પામ્યા નહીં. તો કોઈ હરિભગતને દુઃખ્યો જુએ એટલે ઐશ્વર્ય પ્રતાપનો ઉપયોગ કરીને એના માર્ગે એને કંઈક જોઈતું આપી દે. ગોપાલ સ્વામી એક જ ફરજ હતી કે ઐશ્વર્ય પ્રતાપનો ઉપયોગ કર્યા વગર એ મહારાજને સ્વામી એને બળ આપો એવી પ્રાર્થના જે કર્યા કરે તો આના માટે બહુ ઇષ્ટ હતો. પણ જો એ રીતે વર્તી શકે એવી નહીં, ખ્યાલ ના આવ્યો. હું ઊંચી કોટીની વાત કરું છું. એટલે બહેનોએ કીર્તનમાં સરસ લખી નાખ્યું કે મુક્તોને વિશે પ્રભુનો ભાવ લાવીને સેવા કરવી એ ફરજ છે. દરેકમાં જમનાર જ સ્વામી છે, આકાર એ પ્રભુનો છે, એટલે એકચ્યુઅલી બીજી કોઈ વ્યક્તિ નથી. આપણે અક્ષરધામમાં છીએ, અક્ષરધામમાં એક મહારાજ છે. આપણે જ્યાં હઈએ ત્યાં અક્ષરધામમાં છીએ, શરી આપણને કેવો પ્રભુનો સંબંધ છે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.